ટ્રેક નંબર 65 જ્ઞાન અને વૈરાગ્ય વિશે. શું જ્ઞાન અને વૈરાગ્ય સાથે જોઈ? ચાલો પૂછી લઈએ પૂજ્ય બેનશ્રીને.
ચત્તારી શરણમ પૌજામી, અરિહંતા શરણમ પૌજામી, સિદ્ધા શરણમ પૌજામી, સાહુ શરણમ પૌજામી, કેવડી પણ તો ધનુ શરણમ પૌજામી. ચાર શરણ, ચાર મંગળ, ચાર ઉત્તમ કરે જે ભવસાગરમાં ફરે તે. સકળ કરણમાં અનંત મોક્ષ તણા સકળે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય. સંસારમાં એ શરણ ચાર અવર શરણ નહીં કોઈ. જે નરનારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત છે લગતી તણા ગંગા ગુરુવર તમને સમયે તો સદા નિમન છે. યથાર્થ જ્ઞાન જેને થાય, નાયક ની ધારા પ્રગટે એનું ફળ વીરતી છે. એને વિભાવ નો રસ છૂટવો જ જોઈએ. કોઈને એમાંથી પુરુષાર્થ ઉપડી ગયો છે. દરેક જીવની યોગ્યતા અનેક પ્રકારની હોય છે. દ્રઢતા થવાનું પ્રતિક થવાનું કારણ બને છે. આત્મા આવી રીતે નિત્ય છે. પોતાનું અસ્તિત્વ સદાય નિત્ય જ છે. અનેક જન્મ મરણ કરતા કરતા જીવ પોતે શાશ્વત નિત્ય છે. લૌકિક સંઘ નો પરિચય કર, પોતાને નુકસાન નું કારણ છે. લૌકિક તો પોતાની એટલી મંદતા, પુરુષાર્થ ની મંદતા છે. માટે સત્સંગ કર એમ શાસ્ત્ર માં આવે છે. જે સત્સંગ કરીને તારો પુરુષાર્થ પ્રગટ કર એમ કે છે. લૌકિક તજી દેવાની શક્તિ હોય તો તજી દેવો, એ ના શક્તિ હોય તો એનાથી રુચિ ઓછી કરીને આત્માનો સંઘ ને સત્પુરુષ નો સંઘ કરવો એમ કે છે. દેવગુરુનું શાસ્ત્રના સાનિધ્યમાં રહેવું કે જેને પુરુષાર્થ પોતાને ઉપડવાનું કારણ થાય છે. અને લૌકિક સંઘ તો નુકસાનનું કારણ થાય છે. કારણ કે પોતે એટલી પુરુષાર્થને પોતાની શક્તિ નથી. માટે એવું નિમિત્ત ને ઉપાદાનનો સાધન છે. પોતાની મંદતાને કારણે એ લૌકિકની અસર પોતાને મંદતાને કારણે થાય છે. માટે લૌકિક સંઘની રુચિ પોતાને હોવી ન જોઈએ. રુચિ તો એવી હોવી જોઈએ કે મને સાચા દેવ ગુરુ અને શાસ્ત્ર એ બધું મળે. એવી જાતની રુચિ પોતાને હોવી જોઈએ. છૂટાય તો છૂટી જવું લૌકિક સંઘથી, તો છોડવા યોગ્ય છે. એને સમ્યક દર્શન થાય. જે ગ્રસ્થાશ્રમમાં હોય છે, જે અંતરમાંથી ન્યારા થઈ ગયા હોય, વેદનાની ધારા પ્રગટી હોય છે, સ્વાનુભૂતિની દશા હોય છે, તો પણ એમ ભાવના ભાવે છે કે જ્યારે ક્યારે હું સર્વસંગ પરિત્યાગી થઈને મુનિ દશા અંગીકાર કરું અને હું મારા આત્માનું ધ્યાન જંગલમાં જઈને એવી ભાવના ભાવે છે. તો જેને સમ્યક દર્શન થયું, અંતરમાંથી ન્યારા થયા, એને પણ એવી ભાવના આવે છે, તો પછી જે મુમુક્ષુ જિજ્ઞાસુ છે એને તો લૌકિક સંગ છૂટી જાય અને દેવગુરુ શાસ્ત્રનું સાનિધ્ય મળે એવી રુચિ અને એવી ભાવના કરવી લાભનું કારણ છે. અને એ જ પોતાને ઉપાદાન પ્રગટ થવાનું કારણ બને છે. બે ત્રણ કળશી જ આવે છે. બે તો આવી ગયા. ત્રીજો રહ્યો છે. એ કળશ હું ઘણી વાર બોલું છું. સમ્યક દ્રષ્ટિ, ભક્તિ, નિયતમ, જ્ઞાન, વૈરાગ્ય, શક્તિ, સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય એવી કોઈ શક્તિ, કોઈ અચિંત્ય છે કે જેને લેપ નથી લાગતો એ છે. એ સમ્યક દ્રષ્ટિ અંતર થયા નિરાળા થઈ ગયા હોય છે. જ્ઞાન પ્રગટ થયું ને વૈરાગ પ્રગટ થયું, એ બે એવી જુદી જાતના પ્રગટ થયા છે કે એને લેપ નથી લાગતો. અંદર થી નિર્લેપ નિર્મિત થઈ છે, એ કોઈ અંદર થી ન્યારો થઈ ગયો છે એનો આત્મા. જે અનાદિ એકત્વ બુદ્ધિ હતી એનો રસ, જે એકત્વ રૂપે અનંત રસ અનંત અનુબંધી કહેવાય છે, એનાથી છૂટો પડીને એક લોક ગાયક ન્યારો થઈ ગયો, એનો રસ છૂટી ગયો, એનો વૈરાગ્ય જુદી જતો, અને એ પોતાને ગ્રહણ કરે છે ને પરનો ત્યાગ થયો. એ ગ્રહણ ને ત્યાગ ની એવી વિધિ એને પ્રગટ થઈ છે, ગ્રહણ ત્યાગ ની એનો અભ્યાસ કેવો કરે છે કે પોતે પોતામાં ટકે છે અને બીજાથી બધી પ્રકારે સર્વ પ્રકારે વિરમે છે. એટલે કે દ્રષ્ટિ અપેક્ષાએ વિરમી ગયું છે, હજી અસ્તિત્વ તો એને બાકી છે, દ્રષ્ટિ અપેક્ષાએ વિરમી ગયું છે, બધી રીતે વિરમી જ ગયો છે દ્રષ્ટિ અપેક્ષાએ. નાયક ને ગ્રહણ કર્યો તે કર્યો, હવે વિભાવની દિશા એની દ્રષ્ટિ આખી સ્વભાવની દિશા તરફ, એની પરિણતિ આખી સ્વભાવની દિશા તરફ ચાલી ગયું છે. અસ્તિત્વ અલ્પ છે એને ગૌણ કરી, એને ધીજ રાખે, બધી રીતે નિર્લેપ થઈ ગઈ. અલ્પ લેપ લાગે એ ગૌણ છે, એને છૂટી જવાનું છે. એનું મૂળ જેમ ઝાડનું કપાઈ જાય પછી ઝાડ પાંગરવાનું નથી, એમ એને મૂળમાંથી એવું નાયકની દશા ખૂબ જુદી પ્રગટ થઈ ગઈ. બધી રીતે કામકાજ ચક્રવર્તીના રાજમાં બેઠો હોય તો એ ખાતા પીતા સૂતા સ્વપ્ન બધી રીતે નિર્લેપ છે, એ ખાતા એ નિર્લેપ, ચાલતા નિર્લેપ, લડાઈમાં નિર્લેપ, બધી રીતે નિર્લેપ જ રહેતો હોય છે. ક્ષણે ક્ષણે એની નિર્લેપની દશા જ વધતી હોય છે, અંદરથી ન્યારો ને ન્યારો રહે છે, એકત્વ થતો નથી. ન્યારી દશા પ્રગટ થઈ, અંતરમાંથી સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ, એની દશા આખી જુદી થઈ ગઈ છે, માટે એને લેપ લાગતો નથી. એના ઉપર પછીના કળશમાં એમ જ કહે છે કે સમય દ્રષ્ટિ લેપ લાગતો નથી, એટલે એમ કોઈ કલ્પિત કે હું સમય દ્રષ્ટિ છું મને લેપ નથી લાગતો એમ માનીને જો કરે તો એને એ લેપ તો બંધાય છે. પછીના કળશમાં આવે છે, અહીં તો એમ જ કહે છે કે સમય દ્રષ્ટિને લેપ લાગતો નથી. એની ત્યાગ વૈરાગની શક્તિ સામાન્યપણે પેલા એનો ત્યાગ થાય, વિશેષ એટલે કઈ આમ ગણી ગણીને ત્યાગ નથી કરતો, બધો વિભાવનો ત્યાગ એને એક સાથે જ થઈ જાય છે. એવી એની અંતરની દશા, જે વિભાવમાં પછી આ વિભાવ રહ્યો ના રહ્યો એને સર્વસ્વ ત્યાગી, આ એક અપેક્ષા એને બધી નાયકની મૂળ તળમાંથી સર્વસ્વ ત્યાગી થઈ ગઈ. પણ હજી અસ્થિરતા છે, એની મુનિની દશા નથી, એટલે અસ્થિરતાનો લેપ છે એ પછી અંતરમાં લીનતા વધારતો વધારતો સહાનુભૂતિની દશા વધતા વધતા પછી મુનિ દશા જયારે આવે છે ત્યારે બધું એને છૂટીને અંતરની સાધના કરવા જંગલમાં જાય છે. એની દશા કોઈ અદભુત થાય છે પછી. પણ આ ગ્રસ્થાશ્રમમાં પણ એની દશા નાયકની ધારા કોઈ જુદી જ વર્તતી હોય છે. સુદ્રષ્ટિ એ રીતે નાયક સ્વભાવ જાણતો હોય, પોતે પોતાને નાયક જાણે છે. ઉદગલ કરમ રૂપ રાગ નો જ વિપાક રૂપ છે, મારો સ્વભાવ નથી, હું એક નાયક બનું છું, હું નાયક ને હું નાયક સદાને માટે નાયક. શક્તિ અપેક્ષા એક નાયક હતો પણ પ્રગટ નાયક થઈ જાય છે, એ નાયકની અને જીવનની દશા જગતથી જુદી થઈ જાય છે. એ કળશ માટે એની નિદ્રા થાય છે, બંધ થતો નથી એની દશા. એ આવી રીતે દશા સાધીને ચક્રવર્તીઓને બધા એ મોક્ષની મુક્તિનો માર્ગ પ્રગટ થયો, એ લાઈન મુક્તિની થઈ ગઈ. એવી અંતરની દશા ભરત ચક્રવર્તી એક અરીસા ભુવનમાં ઉભા, એને એક નિમિત્ત માત્ર ધોળા વાળનું બન્યું પણ એમાંથી એને એવો વિરાગ શ્રેણી માંડી દીધી અંતરમાં, કેવળ જ્ઞાની દશા પ્રગટ. અંતરમાં એવા ન્યારા હોય તો થઈ જાય ને, એવી દશા તો કર્યા બધું કર્યું.
યમ નિયમ સંયમ આપ પિયો પુન ત્યાગ વિરાગ અથાગ લયો વનવાસ લ્યો મુખ મૌન રહ્યો દઢ આસન પદ્મ લગાય દિયો દઢ આસન પદ્મ લગાય દિયો
નિયમ સંયમ આપ કયો પુન સંયમ લીધો, ત્યાગ વિરાગ લીધો, પુણ્ય ત્યાગ વિરાગ થાગ લીધો, વનવાસ રહ્યો, વનવાસ માં રહ્યો, વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, મુખ થી મૌન ધારણ કર્યું, કોઈની સાથે બોલે નહીં, મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ પદ્માસન લગાવી દીધું, દ્રઢ આસન પદ્મ લગાવી દીધું, જપ ભેદ જપે તપ ત્યું તપે, ભેદ બધા ભેદ જપો, જાપ જપો, તપ તપો, જપ ભેદ જપે તપ ત્યો તપે, પુરુષે ઉદાસી નહીં તપે, ઉદાસીન થઈ ગયું બધા થી, સાધન વાર અનંત કયો તદપી કચ્છું હાથ આવ્યું ન કર્યું, એવા સાધનો અનંત વાર કર્યા પણ હજી કઈ હાથમાં આવ્યું નહીં, આ બધું કરી છૂટ્યું પણ કઈ હાથમાં ન આવ્યું, અબ કયો ન વિચાર તહે મનસે કચ્છ ઓર રહ્યા સાધ, એના સાધન માં કઈક જુદું જ રહેલું છે, એ વિચાર આ બધું કર્યું તો શું રહી ગયું, બિન સદગુરુ કોઈ ન ભેદ લહે મુખાગ લહે, સદગુરુ વગર એ કોઈ ભેદ જાણી શકતું નથી, તારી આગળ જ છે પણ તું બહાર દોડા કર, બહાર ક્યાંય નથી, દોડત દોડત દોડ્યો જેથી મનની રે દોડ, જે દોડ્યો તારા મનની દોડથી તું બહારને બહાર દોડ્યો, જેથી મનની રે દોડ, પણ કઈ હાથમાં ન આવ્યો, અંતરમાં એક નાયકની દશા પ્રગટ થાય, નાયકને ઓળખી ન્યારો થઈ જાય તો એ આખી મુક્તિની દશા પ્રગટ થાય, એના બદલે આ બહારથી આટલું ક્રિયાકર્મ કરી શકે, કષ્ટ કર્યા કેટલા, તપ તપો, ઉપવાસ કર્યા, માસ કમણ કર્યા, પણ તોય કાંઈ પ્રગટ થયું નહીં અંતરમાં, એમને મળ્યું હતું, ત્યાગ વૈરાગ ની શક્તિ અંતરમાં પ્રગટે છે, આ ત્યાગ ને વૈરાગ બહાર થી ઘણો લીધો, આ ત્યાગ કર્યા ને વૈરાગ કર્યા, પણ અંતરમાં ત્યાગ વૈરાગ ની શક્તિ કોઈ અજમણી અચિત રહી જાય છે, આશ્ચર્ય લાગે કે આ બહારથી આ બધું કરે છે ને અંતરમાં ન્યારો એને લેપ લાગતો નથી, તમે કયો છો, અને અલમ મુનિ થાય બધું છોડીને બેઠો, બહારથી નિર્લેપી દેખાય તોય તમે એને તો બંધવાળો કયો છો, એને લેપમાં બેઠો એમ કયો છો, આ તે કઈ જાતનો છે,
જ્ઞાન
લક્ષણ થી નાયક પ્રસિદ્ધ થાય છે, નાયક તો જ્ઞાન લક્ષણ થી પ્રસિદ્ધ થાય છે, તો શાસ્ત્રમાં આવે છે, ગુરુદેવ પણ વારંવાર કહેતા હતા કે જ્ઞાન લક્ષણ આત્મા અસાધારણ લક્ષણ છે, એનાથી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે, ગુરુદેવ ઘણું સમજાવ્યું છે જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે, પણ એ જ્ઞાયક જ્યાં ગ્રહણ કરે છે ત્યાં એની વિરક્તિ વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી, જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક ગ્રહણ કરે ત્યાં વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી, એટલે એને ગ્રહણ કરવાનો મુખ્ય ઉપાય જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક ગ્રહણ થાય, જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક ની પ્રસિદ્ધિ થાય છે, વૈરાગ વચ્ચે આવ્યા વગર વિભાવ થી છૂટો પડીને નાયક ને ગ્રહણ કરવા જાય તો એને વૈરાગ આવ્યા વગર નાયક ગ્રહણ થતો જ નથી, નાયક ની મહિમા આવ્યા વગર, નાયક નું લક્ષણ જાણ્યા વગર નાયક ગ્રહણ થતો નથી, વિભાવ થી વિરક્ત થાય, સંસાર થી વિરક્ત થાય તો જ નાયક ગ્રહણ થાય છે, એવો એને સંબંધ છે, નાયક ગ્રહણ કરવા જ્ઞાન લક્ષણ થી નાયક ગ્રહણ કરે એમાં વિરક્તિ આવ્યા સાચું ગ્રહણ કરે તો વિરક્તિ આવ્યા વગર નાયક ગ્રહણ થતું જ નથી, કોઈ બોલવા ખાતર કે શુષ્કતાથી ગ્રહણ કરે એની વાત નથી, એની જે શુષ્કતાથી જે વૈરાગ નો હોય ને નાયક ગ્રહણ થઈ ગયો એ માની બેસે તો યથાર્થ નથી, આચાર્ય દેવ તો યથાર્થ વાત કરે છે, કે જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન લક્ષણ છે, એ જ્ઞાન લક્ષણ થી જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. પણ એ વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતો જ નથી, એ વચ્ચે આવે જ છે. જેને જ્ઞાયક ગ્રહણ કરવો એમાં વિરક્તિ વચ્ચે આવે જ છે. જેમ બંધોતણો સ્વભાવ જાણીને, આત્માનો સ્વભાવ જાણીને બંધમાં વિરક્ત થાય તો કર્મની મુક્તો કર્મ થાય. એમ વિરક્તિ જેમ ચારિત્ર દશામાં જેમ લીનતામાં પણ વિરક્તિ આવે, એમ પેલા જ્ઞાયક ગ્રહણ કરવામાં પણ વિરક્તિ હોય છે. એ ઓલી વિશેષ વિરક્તિ થાય ચારિત્ર ગ્રહણ. આ પણ જે અંદર વિભાવથી વિરક્ત થાય છે, એ વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી. એ સમ્યક દર્શનમાં અમુક અંશે વિરક્તિ છે, કારણ અનંતાનુબંધ કશાયનો છૂટી જાય એટલે વિરક્તિ આવ્યા વગર તો જ્ઞાયક ગ્રહણ થતું નથી. સંસાર પ્રત્યે ઉદાસીનતા શુભાશુ ભાવોથી બધાથી વિભાવથી વિરક્તિ આવ્યા વગર જ્ઞાયક ગ્રહણ થતું જ નથી, એવો એને સંબંધ છે. પણ મૂળ લક્ષણ જ્ઞાયક ગ્રહણ કરવામાં જ્ઞાન લક્ષણથી ગ્રહણ થાય છે. એમ એટલો વૈરાગ કર્યા કરે અને હેતુ જ્ઞાયકને ગ્રહણ કરવાનો ન રાખે તો જ્ઞાયક ગ્રહણ થતું નથી. એવો વૈરાગ એને અનંત કાળમાં ઘણી વાર કર્યો, પણ જ્ઞાયકનું લક્ષ ગ્રહણ કરવાનું નહોતું તો જ્ઞાયક ગ્રહણ થયું. વૈરાગની સાથે જ્ઞાયકને ગ્રહણ કરવાનો હેતુ હોવો જોઈએ. તો હેતુ જો હોય તો એ જ્ઞાન લક્ષણ થી નાયક તો જ્ઞાન લક્ષણ થી ગ્રહણ થાય છે, પણ એની સાથે વૈરાગ ને બધું હોય છે. યથાર્થ નાયક ક્યારે ગ્રહણ થાય? વિભાવ થી વિરક્તિ થાય તો, સર્વથા વિરક્તિ પછી થાય, પણ અંશે વિરક્તિ અને પ્રતીતમાં તો આવી જાય નાયક ગ્રહણ. વિરક્તિ આવ્યા વગર નાયક ગ્રહણ થતું જ નથી, એવો એને સંબંધ જ છે. જ્યાં જ્ઞાયક ગ્રહણ થયો તો એની સાથે વિરક્તિ, જ્ઞાન, જ્ઞાયકની મહિમા એ બધું સાથે આવી જાય છે. અને સર્વગુણાન સમ્યક દર્શન, એની સાથે બધા ગુણો એ જ્ઞાયકને ગ્રહણ કરવાથી એની પ્રતીત, એનું જ્ઞાન, એની લીનતા, અંશે લીનતા છે, એની દિશા ફરી જાય છે. દરેક ગુણો એને સ્વરૂપ તત્વ એની દિશા ફરી જાય છે. જે પર સન્મુખ હતી તે દિશા જ્ઞાયક તરફથી ગઈ છે. સર્વગુણ પ્રગટ, સર્વગુણ સમ્યક, બધા ગુણો એની સાથે પ્રગટ છે. મુખ્ય લક્ષણ જ્ઞાયકને ગ્રહણ કરવાનું જ્ઞાન લક્ષણ છે. જ્ઞાન લક્ષણ વગર જ્ઞાયક ગ્રહણ થતો નથી. એનું મૂળ અસાધારણ લક્ષણ જ્ઞાયકમાં અનંત ગુણો છે, પણ એ જ્ઞાન લક્ષણથી પ્રસિદ્ધ, એનાથી પ્રસિદ્ધ. એ જ્ઞાયક ગ્રહણ થયા પછી એની સ્વાનુભૂતિ પણ એનાથી થાય છે. એના વગર એક મૂળ બીજને ગ્રહણ કરીને પછી એમાંથી ઝાડ થાય છે, પણ મૂળને જો ગ્રહણ ન કરે તો એમાંથી કંઈ વૃક્ષ થાય. એમાં ફળ, ફૂલ બધું એ મૂળ જો બીજને ગ્રહણ કરે, એ બીજમાં પાણી રેડે તો એ વૃક્ષ થાય. એમ વૈરાગમાં માત્ર રોકાઈ જાય તો જ્ઞાયક ગ્રહણ થાય, એને હેતુ જ્ઞાયક ગ્રહણ કરવાનો કરે. પણ જ્ઞાયક એકલો લુખો ગ્રહણ જ થતો નથી, એને વિરક્તિ આવે વિભાવથી. એને આ આકુલતા છે બધી, આ મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ નાયક છે, એમ વિરક્તિ આવ્યા વગર નાયક ગ્રહણ જ થતો. આ બાજુથી છૂટે તો આવે અને આને ગ્રહણ કરે તો એ છૂટે, એવો સંબંધ છે. શુભાશુભ બંને ભાવોથી એને વિરક્તિ થાય છે. દેવગુરુ શાસ્ત્ર સાથે હોય છે, એને શુભ ભાવો જ્યાં સુધી હોય ત્યાં સુધી હોય છે, પણ એને એ બુદ્ધિ આવે છે. દેવગુરુનો સાથ એને છૂટતો નથી, પણ એ સ્વભાવ આકુલતા રૂપ છે. એટલે જ્ઞાયક ગ્રહણ એને બધી રીતે, હું તો નિર્વિકલ્પ શુદ્ધાત્મા છું, એવી રીતે ગ્રહણ, એવી જ રીતે એને ગ્રહણ થાય છે. એ બુદ્ધિ બદલ આવે છે. દેવગુરુ શાસ્ત્ર નિમિત્તમાં એને હોય છે, ઉપાદાન પોતાનું હોય છે. દેવગુરુને શાસ્ત્ર મુનિઓ હોય તો પણ એને વિકલ્પ આવે છે, શાસ્ત્રો રચે છે એ સાથે હોય, પણ એને વિરક્તિ તો પેલા અંશે અને પછી વધારે વિરક્તિ, વિરક્તિનો સાથ તો હોય, વિરક્તિ તો હોય જ.
જ્ઞાન વગર વૈરાગ્ય વૈરાગ્ય નથી, રૂંધાયેલ કશાય એ કહેવાય.
આધ્યાત્મિક પ્રવેશ થતો નથી ને, રુચિ છૂટે સંસાર તરફ ની તો રુચિ તો છૂટવી જોઈએ ને. રુચિ બહાર ની એકત્વ, રુચિ પૂરેપૂરી હોય બહાર ની અને નાયક ગ્રહણ કરવાની વાત કરે તો એમ નાયક ગ્રહણ, રુચિ અંતર માંથી છૂટી જવી. આ કઈ મારે જોતું નથી, આ બધું દુઃખમય છે, આ બધું આકુળતામય છે, આ સંસાર આખો દુઃખમય, સુખ ને શાંતિ મારા આત્મામાં છે. આ વિભાવ ને વિકલ્પ ની જાળ બધી દુઃખમય, વિકલ્પ ની જાળ માં એને ક્યાંય શાંતિ લાગી નહીં, એવી વિરક્તિ અંતર માંથી આવવી જોઈએ તો નાયક ગ્રહણ થાય. રુચિ તો છૂટી જવી જોઈએ અને સ્વભાવ તરફ ની રુચિ જાગવી. એકલી રુચિ છૂટે ને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવાનો ધ્યેય ન હોય તો ગ્રહણ થતું નથી. વૈરાગ કરે પણ રુચિ અસ્તિત્વ ગ્રહણ કરવાનું ધ્યેય હોવું જોઈએ, ધ્યેય સાથે હોવું જોઈએ. એમાંથી નાયક ગ્રહણ કરે, એમાંથી જેને ભેદ જ્ઞાની ધારા બધું એમાંથી થાય. એટલું કલ્યાણભૂત પરમાત્મ છે એટલું આ જ્ઞાન છે. જ્ઞાન એટલે જ્ઞાયક છે, જેટલું પરમાર્થરૂપ સત્યાર્થ કલ્યાણરૂપ છે તે જે આ જ્ઞાન છે. એ જ્ઞાન એને લુખું લુખું નથી, જ્ઞાન જ્ઞાન ભરચક ભરેલું છે. જ્ઞાન નાયક આખો મહિમાથી ભરેલું છે. જ્ઞાન એટલે માત્ર જાણપણું નહીં, જ્ઞાયક આખો સ્વતઃ જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાયક આખો અનંત મહિમાથી ભરેલો, જ્ઞાયક અનંત ગુણથી ભરેલો છે. જ્ઞાન એટલે માત્ર જાણવાનો એવો અર્થ નથી. એ જ્ઞાયક ગ્રહણ કરવામાં એને જેટલું પરમાસ્વરૂપ સત્યભૂત જો કલ્યાણભૂત હોય તો જે આ જ્ઞાયક છે, જ્ઞાન છે, તે જ છે. હવે એને પ્રગટ કેવી રીતે કરવો? એ જ્ઞાયકને જ્ઞાન લક્ષણથી, જ્ઞાન લક્ષણથી ગ્રહણ કરવા કઈ રીતે જાય કે વિરક્તિ આવ્યા વગર ગ્રહણ થતી નથી તો બેની સાથે સંબંધ છે અને એને ગ્રહણ કરવાનું મુખ્ય લક્ષણ જ્ઞાન લક્ષણ છે. પણ વૈરાગ નો એનો સાથે આવ્યા વગર નથી, એમાં રચે પચેલો હોય બહાર એ રસ થી ભરેલો હોય ને અંદર મને જ્ઞાયક પ્રગટ થયો છે એ તો બધી બોલવાની વાત છે, એ શુષ્કતા છે. રાગ ઉભો થાય ત્યારે જુદો જ રહે છે, પરિણતિ જુદી, પુરુષાર્થ ને મંદ થાય જોડાયેલો દેખાય, એ વાસ્તવિક એકત્વ થયો નથી. બ્રહ્મ ને લઈને પેલા એકત્વ થતો પણ હવે જ્ઞાન થયા પછી એવો એકત્વ થતો જ નથી, જુદો થી જુદો ન્યારો જ રહે છે. એની સાથે એકત્વ પરિણતિ એની સાથે પૂરેપૂરું એકત્વ છે, પણ એની આ પરિણતિ નું વેદન થાય, વેદન મારાથી જુદો એમ નથી માનતો, એની સાથે એકત્વ છે. આનંદ સ્વભાવે સહાનુભૂતિ થઈ, નાયક ની પરિણતિ પ્રગટ થઈ, એનાથી હું જુદો છું એ જોર એને નથી. ઓલામાં અત્યંત જોર છે દ્રષ્ટિનો, આ શરીર જુદો, આ વિભાવ નો સ્વભાવ મારો નથી, એનો વિભાવ એમાં અત્યંત જોર થી જુદા થી જુદા જ છે, એવો સ્વભાવ પરિણતિ એમાં એ જોર જ નથી. એક અંશ છે એમ જાણે છે, જોર નથી એમ કે હું જુદો છું, પરિણતિ ને હું ત્રિકાળ છું, ત્રિકાળ ને આ ભેદ છે એટલું જાણે છે, એમાં એવું જોર નથી. એનું તો વેદન છે, મારી સ્વ તરફ ની પર્યાય છે, સ્વ તરફ નો ભાગ છે, આનો વિભાવ તરફ નો ભાગ હતો. આ મારા નાતા સંબંધ વાળા કેવડા નથી, શુદ્ધ પર્યાય પોતાની જાતિનો છે, પોતાનો સ્વભાવ નાશ વાળો છે, એનાથી એવો જોર નથી. દ્રષ્ટિની અપેક્ષા એ જાણે છે કે આ પર્યાયાંશ છે. દ્રષ્ટિ દ્રવ ઉપર જોર છે એનું, અને પર્યાય ને એમ જુદી નથી પાડતો, એવા જોર વાળું નથી એનું. સ્વભાવ તરફ નો ભાગ છે, એવો વિભાવ ભાગ છે. પેલા એ યથાર્થપણાની ભૂમિકા, યથાર્થપણાના માર્ગે જઈ શકે છે. એને રુચિ અંતરમાં ભલે અંદર માંથી ઊંડી પ્રતિ આત્માને આશ્રય જે ગ્રહણ કર્યું યથાર્થ સમ્યક દર્શનમાં એવું નથી એને, તો પણ એના માર્ગે જઈ શકે છે, માર્ગાનુસારી થઈ શકે છે. આ શુભા સ્વભાવ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ એક ચૈતન તત્વ, કોઈ અપૂર્વ મહિમાવાન તત્વ છે, એની મહિમા આવે, એની અપૂર્વતા લાગે, હું એ કોઈ અદભુત તત્વ છું, એની મહિમા આવે. આ શુભાશુભ ગુણો ભાવ આપૂર્તામય છે, આ દુઃખમય છે, એવી જાતના વિચારો, એવી જાતની પ્રતીત પણ કરી શકે છે. જ્ઞાન વૈરાગ સાથ કરી શકે છે કે જેની પાછળ અવશ્ય એને સમ્યક દર્શન થાય એવી ભૂમિકાને એ પ્રાપ્ત કરી શકે છે. પાણીની શીતળતા દૂરથી દેખાય, જે પાણીને પહોંચ્યું નથી એની શીતળતા, એને અમુક લક્ષણો ઉપરથી નક્કી કરે કે આ નાયક સ્વભાવ, જાણનાર સ્વભાવ કોઈ અદ્ભુત તત્વ છે, એ કોઈ જુદું જ છે, એનો નિર્ણય હજી એને પહોંચી નથી શક્યો તો પણ એ કરી શકે છે. એને લઈને એને લગતું જ્ઞાન, એને એ જાતનું વૈરાગ, વિરક્તિ, એ જાતની મહિમા કરી માર્ગે જઈ શકે. કોઈ અપૂર્વ રુચિ થાય, અપૂર્વ દેશના લબ્ધિ થાય અંતરમાં કે માર્ગ તો આ છે, આ શુભાશુભ ભાવથી જુદો એક આત્મા, એ કોઈ જુદું તત્વ છે અને તે જ સર્વસ્વ છે. આ બધું બહારમાં ક્યાંય સર્વસ્વ પણ નથી, કોઈ જાતની વિશેષતા એને લાગતી નથી. આત્મા સિવાય એક આત્મા જ સર્વસ્વ છે, બીજું કોઈ વિશેષ કોઈ જગતની કોઈ વસ્તુ એને અલૌકિક લાગતી નથી, બધું લૌકિક લાગે. એક અલૌકિક તત્વ આત્મા છે, એવી જાતની અપૂર્વ રુચિ કરી શકે છે અને એને લઈને એ સાચા માર્ગે જઈ શકે છે.
વૈરાગ નહી હુઆ તો કામના એક ના સુખા જ્ઞાન ક્યાં કરતા હૈ. ભીતર મેં વિરક્તિ વિભાવ સે વિરક્તિ હોના ચાહિયે, વૈરાગ હોય સાથ મેં એ અચ્છા નહીં લગે. સંસાર મેં એ સ્વભાવ, સ્વભાવ મેં સબ કુછ હૈ, એસી રુચિ એસી નિર્ણય એસા હોના ચાહિયે. અપના શાસ્ત્ર પર દે પણ ભીતર મેં મેં આત્મા કા કલ્યાણ કરું એસા જો સાથ મેં વૈરાગ નહીં હોતો તો અકેલા જ્ઞાન કુછ કર નહીં શકતા. પણ કોઈ એક અકેલા વૈરાગ કર કરે કે સંસાર મેં દુઃખ હૈ, એસા હૈ, એસા કરકે વૈરાગ કરતા હૈ, સબ છોડ દેતા હૈ, ક્યાં કરતા હૈ, વ્રત કરતા હૈ, સબ કરતા હૈ, પણ ક્યાં જાઉં, કોણ માર્ગ મેં જાઉં, ઓ જ્ઞાન નહીં હોય તો કિસ કામ કા. એસા જીવે બહુત કી આનંદ કા, સબ દુઃખ લગા, સંસાર મેં દુઃખ હૈ, એસા છોડ કર મુનિ હુઆ, એસા હુઆ, પરંતુ જ્ઞાન નહીં, જો આત્મા કા જ્ઞાન નહીં હુઆ તો કિસ કામ કા. વો દોનો સાથ મેં હોના ચાહિયે, એ જ્ઞાન કે સાથ મેં વૈરાગ હોના, ને વૈરાગ કે સાથ મેં જ્ઞાન હોના ચાહિયે. જ્ઞાન એસા પ્રયોજન ભુક્ત હોના ચાહિયે, कि कौन मार्ग में जाना है, कहाँ जाना है, आत्मा का क्या स्वभाव है, आत्मा में सुख है, आत्मा में आनंद है, सब ऐसा ज्ञान होना चाहिए। ये विभव मेरा स्वभाव नहीं है, ये मेरा स्वभाव नायक स्वभाव है, ऐसा ज्ञान साथ में होना चाहिए। आत्मा का द्रव्य गुण पर्याय का, आत्मा का द्रव्य क्या, गुण क्या, पर्याय क्या, सबका ज्ञान होना चाहिए। अकेला ऐसा त्याग कर देते, छोड़ देते, आते आते नहीं, यम नियम संयम आप किया, सब त्याग विराग थाग लिया, सब किया, पर जो आत्मज्ञान नहीं हुआ तो सब स्तूप भाव हुआ, उन्बंध हुआ, नव ग्रीवक में गया, पर और आत्मा का ज्ञान नहीं हुआ तो भाव का भाव नहीं। और शास्त्र पढ़ लेते पर भीतर में वैराग नहीं हुआ, ये अच्छा नहीं है संसार, ये परद्रव्य है, मैं स्वद्रव्य में, कोई अपूर्व अलौकिक चीज है, इसकी महिमा नहीं करी, इसके वो विभाव से विरक्ति वैराग नहीं आया, तो क्या एक ज्ञान ज्ञान शास्त्र का स्वाध्याय किया पर भीतर में कुछ नहीं किया तो भी नहीं लाभ हुआ। ज्ञान वैराग दोनों करते, पर ज्ञान ऐसा किया नहीं, आत्मा का ज्ञान नहीं किया, और वैराग भी ऐसा भीतर में से नहीं किया, बाहर से सब छोड़ दिया, सब सब छोड़ कर चला गया, ऐसी क्रिया करी बहुत करी, जैसा शास्त्र में आता है ऐसा बाहर से बहुत क्रिया की, और ज्ञान भी बहुत हुआ है, भीतर में से अज्ञा रंग का ज्ञान हो गया, पर भीतर में आत्म तत्व को नहीं पहचाना, मैं आत्मा कौन हूँ, अरे मेरा क्या स्वभाव है, मैं कोई अद्भुत चैतन्य द्रव्य हूँ, ऐसा द्रव्य को पहचाना नहीं, इसकी महिमा आवी नहीं, अरे इसके वैराग हुआ नहीं, भीतर में से नहीं हुआ, ज्ञान पण हुआ, वैराग पण हुआ, सब सब ऊपर से, अज्ञा रंग तो भीतर में से क्षयक्षम हो गया अज्ञा रंग का, पर मूल प्रयोजन मूल तत्व इसको नहीं पूछा, नान्य विराग दोनों साथ में, ऊपर से साथ में हुआ, भीतर में जो मूल तत्व है इस तत्व को नहीं पूछा। सब बोलते हैं, सब विचार करते हैं, द्रव्य गुण पर्याय ऐसा है ऐसा है, चर्चा करते सपन, भीतर में मूल तत्व चैतन्य तत्व उसने भीतर में से नहीं पीछा, ऐसे ऐसा ज्ञान कुछ काम का नहीं हुआ। भीतर में वैराग भी भीतर में से वैराग बाहर से छोड़ दिया, तो भीतर में वो शुभ भाव का शुभ भाव में रुचि रह गई, ये भी रुचि रह गई अंदर उंडी के, इन्हें ख्याल न थे आता कि शुभ भाव में रुचि, अशुभ भाव तो वैराग हुआ पर शुभ भाव में रुचि रहेगी, तो मैं शुभ शुभ भाव से भी भिन्न हूँ, ऐसा वैराग भीतर में नहीं हुआ, बस एकला निवृत्त में चैतन्य तत्व निर्विकल तत्व एम सुख छे, बीजे क्या ही सुख नहीं, एवं जत्न निर्णय ने एवं रुचि नहीं थी, शुभ भाव में रुचि रहेगी।
व्रतलिंग
धारण
किया तब भी सुनने रुचि थी
क्या? व्रतलिंग धारण करा, पर भीतर में रुचि शुभ भाव में रहेगी, शुभ भाव में रुचि रहेगी, कि शुभ भाव भी आत्मा का स्वभाव नहीं है, शुभ भाव से डेवलप होता है, भाव का भाव तो नहीं होता है, शुभ भाव होता है बीच में, पर आत्मा का स्वभाव तो नहीं है, ये भी विभाव है, प्रवृत्तिमय हो, आकुलतामय है, दुख रूप है, भीतर में विचार कर सब दुख में है, इससे भी भिन्न में आत्मा हो, ऐसी रुचि नहीं हो।
जीवन त्याग निर्णय महत्व के तत्व निर्णय पर स्वाध्याय कर्या करे, त्याग निर्णय के महत्व
आय न तेने बा
તો ભૂલે નિજ
ભાન. તત્વનો વિચાર કરે, તત્વનો યથાર્થ વિચાર કરે, એમાં એને ત્યાગ વૈરાગ આવ્યા વગર રહેતો નથી. પણ ત્યાગ વૈરાગમાં જ રોકાઈ જાય અને તત્વ નિર્ણય ન કરે તો પછી ત્યાગ વૈરાગ અનંત કાળમાં ઘણી વાર કર્યા પણ તત્વ વિચાર કર્યા નથી. માટે ત્યાગ વૈરાગમાં અટકી જાય, તત્વ નિર્ણય કરે તેમાં ત્યાગ વૈરાગ ભેગા આવે. યથાર્થ તત્વ નિર્ણયનો જેને પુરુષાર્થ હોય એમાં ત્યાગ વૈરાગ આવે આવ્યા વગર રહેતા નથી. એને અંતરમાં વિરક્તિ, આ વિભાવ નથી જોતો, આ જન્મ મરણ નથી જોતા, આ આકુળતા નથી જોતી, મારે આત્મા જ છે, એવી જાતની વિરક્તિ આવી જાય છે. અને જે સંસારનો રસ હોય જેને એને ઓછો થઈ જાય છે, એટલે ત્યાગ વૈરાગ એને અંતરમાં આવી જાય છે. એનો તત્વ નિર્ણય તરફ પુરસાદ જાય છે યથાર્થપણે કે અમારે આત્માને ઓળખવો છે, એમાં ભેગો ત્યાગ વૈરાગ એને સમય જાય છે. પણ એકલો ત્યાગ વિરાગમાં અટકી જાય તો એવું અનંત કાળમાં ઘણી વાર કર્યું છે. માટે તત્વ નિર્ણય મુખ્ય હોવો જોઈએ. પણ તત્વ નિર્ણય કરીને પછી એમાં એવો ન હોય કે એમાં રચો પચો હોય, કે એમાં રાગ દ્વેષ નહીં, એમાં કસાયમાં તત્વ નિર્ણય વાળો એમાં વિશેષ રસ વાળો હોય જ નહીં. તત્વ નિર્ણય એ વાળો એવો હોવો જોઈએ કે એમાં ત્યાગ વિરાગ સમાઈ ગયા હોય છે. ત્યાગ વિરાગ ને ચિત્તમાં, ચિત્તમાં નથી, અંતરમાં હોય છે. એને તત્વ નિર્ણય વાળા એ અટકે ત્યાગ વૈરાગ, ત્યાગ વૈરાગમાં જ અટકી જાય તો પોતાને જ્ઞાન નથી થશે. એટલે આત્માને નિર્ણય કરવાનો મુખ્ય તત્વ નિર્ણય છે. આત્માને સમજવા માટે તત્વ નિર્ણય, એમાં ત્યાગ વૈરાગ ભેગો આવી જાય છે. જોઈ તત્વ નિર્ણય વાળો લુખું લુખું શાસ્ત્રની વાતો કરતો હોય તો એ બરાબર નથી. એ લુખું એનું હૃદય ભીંજાયેલું હોવું જોઈએ. પણ એમાં અટકી ન જવું ત્યાગ વૈરાગ્ય. નિર્ણય કરે, આત્માનો સ્વભાવ નાયક શું છે ઓળખે, એ બધું સાચી સમજણ વગર આગળ જઈ શકાતું નથી.
ભગવતી